સો શરૂ કરતા પહેલા આપણે જોઈએ છે કે ગુરુદેવ ઓલવેઝ આપણને એક પિક્ચર આપતા હોય છે એ વિષયમાં પ્રવેશ કરતા પહેલા. તો સૌ પ્રથમ ગુરુદેવે એ ભલામણ કરી કે પહેલાં ત્રણ ગ્રુપ આપણે પાડ્યા હતા. ફર્સ્ટ ગ્રુપ હતું, પહેલો જે ભાગ હતો એ 97 to 107 હતું, 11 જેની અંદર શંકાઓનું સમાધાન ક્રમસર સમાધાન કર્યું હતું. પછી બીજું ગ્રુપ જે હતું એ 108 to 113 જેમાં મોક્ષ માર્ગના તબક્કા ક્રમસર નિરૂપણ કર્યું હતું મોક્ષ માર્ગનું, બરાબર. અને ત્રીજું ગ્રુપ જે હતું એ 114 to 118 જેમાં પ્રેરણાત્મક ગાથાઓ છે. તો સાહેબ જે ભલામણ કરી કે આ બીજું ગ્રુપ અને ત્રીજું ગ્રુપ છે એ ભેગું કરી દેવું, એટલે ફર્સ્ટ ગ્રુપ હવે 97 to 107 અને 108 to 118 એટલે 108 to 118 બીજું ગ્રુપ. સાહેબ કે એટલે બે યજ્ઞ જુદા અને બે ગ્રુપ, બરાબર છે. હવે આ જે ગ્રુપ છે 108 to 118 એમાં પ્રવેશ કરાવતા પહેલાં ગુરુદેવે બહુ સુંદર રીતે આપણને એક એક પિક્ચર આપ્યું કે શેમાં શું આવે છે. તો આપણને ખબર છે કે 108 to 113 મોક્ષ માર્ગનું ક્રમસર નિરૂપણ છે, બરાબર. તો 108માં શું છે, તો કે પ્રારંભિક ભૂમિકા તૈયારી શું હોવી જોઈએ, કેવા ગુણો હોવા જોઈએ એની વાત આવી, બરાબર છે. 109માં પહેલું સંકેત, 110માં બીજું સંકેત, 111માં ત્રીજું સંકેત, 112માં ચારિત્રની વાત આવશે, સમ્યક ચારિત્રની કે રીતે વર્ધમાન થાય છે, અને 113માં કેવળનાની વાત. અને સાહેબજીએ એ સમજાવ્યું કે કઈ રીતે દર્શન મૌની અને ચારિત્ર મોના નાશથી મોક્ષ થાય છે એમ પરમગુરુપદે સમજાવ્યું હતું. કારણ કે 8 કર્મને હવે કંઈ કરવાની જરૂર નથી આપણે. 8 કર્મમાં મુખ્ય કયું છે કર્મબંધનું કારણ, તો કે મૌનીય કર્મ. મૌનીયમાં બે છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ, આ બંને નાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો એ કઈ રીતે આ 106 ગાથામાં કઈ રીતે બેસે છે એ સાહેબ જે બતાવ્યું. તો 108માં 4 ગુણો, બરાબર. 109, 110 અને 111 પહેલું સંકેત, બીજું સંકેત ને ત્રીજું સંકેત, અર્થાત પહેલું સંકેત એટલે વ્યવહાર સંકેત, બીજું સંકેત એટલે શુદ્ધ સંકેત, ત્રીજું સંકેત એટલે પરમાર્થ સંકેત. તો આ આટલામાં 111 સુધીમાં દર્શન મોનો નાશ થાય છે, બરાબર. 112માં સમ્યક ચારિત્ર એટલે કે ચારિત્ર મોનો નાશ કરી થાય છે એની વાત આવી. અને એ કરતાં શું પ્રાપ્ત થાય છે, જ્યારે દર્શન મોને ચારિત્ર મો નાશ પામે છે તો કેવળનાની પ્રાપ્તિ થાય છે, અર્થાત 113માં કેવળનાની પ્રાપ્તિ. પછી 114માં જે પ્રશ્ન હતો કે આ અનંતકાળથી જે કર્મો બાંધી રહ્યા છે અને કેટલો સમય લાગે, તો એનો જે જવાબ છે 114માં, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. તો કે અનાદિકાળનો વિભાવ ભલે હોય પણ જ્ઞાન થતાની સાથે જેમ પ્રકાશ થતાં જ, સોરી જાગ્રત થતાં જ ઘણા વખતનું સ્વપ્ન ચાલતું હોય એ નાશ પામે છે એવી રીતે બતાવ્યું. પછી 115, 116 અને 117 એ જે છેલ્લી ભલામણ છે એ આવે છે. 118માં શું કહે છે, તો કે આત્મા આવો છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. અને સદગુરુ શું કહે છે, બીજું કહીએ કેટલું, જે કહેવાનું હતું એ બધું જ હવે કહેવાય ગયું, એમ હવે કોઈ વચનની ક્રિયા ન રહેવાથી હવે સદગુરુ શું કરે છે, સહજ સમાધિમાં મૌનતા ગ્રહણ કરી અને સહજ સમાધિમાં ચાલ્યા જાય છે. તો આ રીતે ગુરુદેવે આખું પિક્ચર આપી દીધું આપણને, 108 થી લઈને 118 સુધીનું પિક્ચર. તો 108માં 4 ગુણ યોગ્યતા માટે, અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે મોક્ષ માર્ગનું, એના માટેનું આપણે 108માં જોયું. ગઈકાલે પ્લાન એ હતો ગુરુદેવનો કે 109 ને 110 લેવું, પણ સાહેબજીએ માત્ર 109 જ લીધું. એનું કારણ શું કીધું સાહેબજીએ, કે આ બહુ જ મહત્વની ગાથા છે, કારણ કે આના થકી પછી શુદ્ધ સંકેતની, આમાં વ્યવહાર સંકેતની વાત છે, આમાંથી શુદ્ધ સંકેતની પ્રાપ્ત થશે, એટલે 108 અને 109 આ વધુ મહત્વના હોવાથી તેનો વિસ્તારથી ગુરુદેવ લીધો, એટલે આજે આપણે 109 કરશું. પણ એમાં પ્રવેશ કરતા પહેલા ભૂમિકા રૂપે ગુરુદેવ વાત કરી કે આ 108માં જે ગુણોની વાત આવી, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, એ પાયાના ગુણ છે. એ જો જરાક પણ કાચા પોચા રહ્યા ને, પછી ગમે એટલી પ્રવૃત્તિ કરીએ, આપણે ગમે એટલા સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, પણ 109માં આપણે પ્રવેશ કરી શકશું નહીં, અર્થાત વ્યવહાર સંકેતની પ્રાપ્તિ થશે નહીં. 110 શુદ્ધ સંકેતની વાત તો બહુ દૂરની રહી. એટલા માટે સાહેબે દ્રષ્ટાંત આપ્યું, દુબઈમાં જેવું એક બહુ મોટું મકાન છે ને, બુર્જ ખલીફા, 167 કે 68 માળ જેટલું આ છે, બહુ લાંબુ છે. સાહેબ કે વિચાર કરો કે એ પાછું બરાબર શહેરની વચ્ચે છે, આટલું ઊંચું મકાન, કેટલો પવન આવતો, એમાં જ્યારે વાવાઝોડું આવે તો જ્યારે આપણે આ દ્રશ્ય જોઈએ તો પહેલો વિચાર શું આવે કે આના પાયા કેટલા સ્ટ્રોંગ હશે, કેટલા મજબૂત હશે કે આવા વાવાઝોડાને પણ એ ફેસ કરી શકે. એવી રીતે જ કેવળ જ્ઞાન માટેના જે પાયા જે મજબૂત હોવા જોઈએ તે આ 108ની અંદર છે. અને એટલે જ કીધું 108-109 બહુ મહત્વની ગાથાઓ છે. એટલે જ કીધું કે આદેશ આપો પોતાના મનને કે અહીં તહીં ભટકવાની જરૂર નથી. સૌ પ્રથમ બીજું બધું બાજુ મૂકીને પહેલાં આ ગુણો કેળવવા જોઈએ, અને એમાં જેમ કીધું ને સાચા જિજ્ઞાસુ બનવું. અને કેવી અદ્ભુત વાત સાહેબે જિજ્ઞાસુ માટે કીધી કે જિજ્ઞાસુ એટલે કોણ, તો કે જી એટલે જીવ, જ્ઞા એટલે જ્ઞાન, અને સુ એટલે સુખ. જીવ એટલે સત, જ્ઞાન એટલે ચિત્ત ચૈતન્ય સ્વરૂપ, અને સુખ એટલે આનંદ સ્વરૂપ. તો જિજ્ઞાસુ એટલે શું? સચ ચિત્ત આનંદ સ્વરૂપ. તો કે સચિત આનંદ સ્વરૂપ જો પ્રાપ્ત કરવું હોય તો જિજ્ઞાસુ બનવું પડશે. એટલા મહત્વના આ ગુણો છે. તો આ ચાર ગુણો કેવા છે? આ ચાર ગુણો યુનિવર્સલ છે અને ઇટર્નલ છે. યુનિવર્સલ એટલે વિશ્વવ્યાપક, સર્વભૌમિક, અને ઇટર્નલ એટલે ત્રણેય કાળ. ત્રણેય કાળ આ ગુણો લાગુ પડે છે. અને એટલે જ સાહેબજીએ જય વિરાય સૂત્રના આધારે જે ગણધર રચિત છે, 2400 વર્ષ પહેલાં જેની રચના થઈ છે, એમાં શું કહે છે? જય વિરાય જગગુરુ, હે વિતરાગ જગદગુરુ, એટલે વિતરાગી ભગવાનને સંબોધીને કહે છે શું? હું મમમ ત્વપભાવો, તમારા પ્રભાવોથી મને આ પ્રાપ્ત થાવ, અર્થાત આપની કૃપાથી, આપની મહેર નજરથી મને આ ગુણોની પ્રાપ્તિ થશે. હું મારી મહેનત તો પૂરેપૂરી કરીશ, પણ પ્રાપ્તિ તો આપની કૃપાથી જ થશે. અને એમાં પહેલો ગુણ શું છે? ભવ નિવ્યો, ભવનો નિર્વેદ. નિર્વેદ એટલે થાક. અને સાહેબ જે બહુ સુંદર કીધું કે જો આની અંદર જે ભવ નિવ્યો કીધો છે એ જ ગુણ પરમકૃપા ઉદય આત્મસિદ્ધિ જ્યાં મૂક્યો છે, ભવે ખેદ. એટલે શિષ્ય કહે છે અહીંયા કે હું આત્મનિરીક્ષણ તો કરું છું, મને દોષો પણ પકડાય છે, કેટલી વખત પકડતો આપણને પ્રસંગની અંદર કે આ મારો અહંકાર હતો, આ મારો ક્રોધ છે, પણ આટલું જાણવા છતાં પણ મને ચાલે છે, મને ખટકતું નથી, મને એનો ખેદ, એનો થાક નથી લાગતો. એટલે સાહેબજીએ નેમીજીની વાત કરી, 2 દિવસથી એમને થોડુંક પથરીનો દુખાવો હતો, એટલે સાહેબજી એમને વારંવાર પાણી પીવડાવતા હતા કે ભાઈ હવે જો અહીંયા ક્યાંક લોકડાઉનમાં આવી તકલીફ પડે તો ક્યાં જશું, એટલે તું ખૂબ પાણી પી. તો 2 દિવસમાં નેમીજી કે હું થાકી ગયો છું, હું કંટાળી ગયો છું આનાથી. અને સાહેબજીએ એકદમ સુંદર રીતે કીધું એને, તો કે કેવું છે, આ 2 દિવસનો આપણને કંઈક બીમારી આવે છે, કોઈ વાર તાવ આવે આપણને, આ તો આપણે એમાં કંટાળી જાય છે, થાકી જઈએ છીએ, પણ ભવો ભવથી જે આ ભવનો રોગ છે, મિથ્યાત્વરૂપી ભવ રોગ, એનો કેમ આપણને થાક નથી લાગતો, કેમ તને થાક નથી લાગતો એમ. એટલે સાહેબે કીધું કે આવું છે કે કોવિડની બીમારી થાય, કેન્સરની બીમારી જાય તો માણસ કંટાળી જાય, એવો કંટાળો આપણને શેના માટે થવો જોઈએ? તો કે મિથ્યાત્વ માટે થવો જોઈએ, આપણા ભાવો માટે થવો જોઈએ. વારંવાર આ જે વિભાવો ઉત્પન્ન થાય છે અને એના થકી ભવો ઉત્પન્ન થાય છે. એટલે શું કીધું? હે ભગવાન, આ થાક પણ મને તારે જ આપવો પડશે, ભવ નિવ્યો. કારણ કે થાક નથી લાગ્યો ને એટલે જ હું સાધના મારી નિષ્ઠાપૂર્વક કરતો નથી. કારણ કે જે વ્યક્તિ હોય એને સપોઝ બીમારી હોય અને એનાથી થાક્યો હોય, પછીને કોઈ દવા મળે તો એકદમ નિષ્ઠાપૂર્વક કરશે કે નહીં, સિન્સિયરલી દવા લેશે કે નહીં. એટલે જ અહીંયા કીધું કે મને આવો ભવનો થાક આપો. પછી કીધું મગ્ગાનુસાર્યા, બીજો જે ગુણની વાત કરી છે જયવિરયમાં, જે આત્મસિદ્ધિનો પહેલો ગુણ છે, આપણે જે આ ગાથામાં 108માં છે ને, કશાયની ઉપશાંતતા. તો મગ્ગાનુસાર એટલે શું? તારા માર્ગ અનુસાર મારી બુદ્ધિ ચાલો. હવે હું જે કંઈ પણ વિચારું કરું એ એવું હોય કે જેથી કરીને મારું ચિત્ત અસમાધિમાં ન જાય, અર્થાત મારું ચિત્ત વ્યાકુલ ન થઈ જાય, વ્યગ્ર નહીં થઈ જાય. સાહેબે કીધું ને વાયલન્ટ આઉટબર્સ્ટ ઓફ રાગ દ્વેષ, એટલે કે હિંસક ભાવનાઓનો ઉદ્રેક મારામાં ન થાય, વિસ્ફોટની જેમ રાગદ્વેષ ન થાય. અને એટલે જ કીધું ને આ મગ્ગાનુસાર, એટલે સાહેબજીએ ભગવાન મહાવીરના સ્તવનની વાત કરી, યશોજી મહારાજ સાહેબજી રચિત, તું મતિ તું ગતિ આસરો, તું આલંબન મુજબ પ્યારો રે, તારા પ્રમાણે મારી ગતિ અને એ દિશામાં મારી ગતિ ચાલે એ પ્રમાણે, એ દિશામાં જ હું વિચારું એવું પ્રભુ તું મને કરી આપ. એટલે સાહેબજી જો, એક ગુણ જયવિરાયનો અને એની સામે આપણે આજે આત્મસિદ્ધિ 108 ગાથામાં જે જિજ્ઞાસુના ગુણ કીધા છે એનો ગુરુદેવ આપણને સમન્વય કરી બતાવે છે. પછી શું હતું ત્રીજો ગુણ જયવિરાયનો? ઇઠ્ઠફલ સિદ્ધિ, શું ઈચ્છે છે? તો કીધું સાધક કેવો, જિજ્ઞાસુ કેવો, જે માત્ર મોક્ષ અભિલાષ હોય, મોક્ષ વિરુદ્ધ બીજી કોઈ ઈચ્છા ન હોય. જો સત્સંગમાં તો આપણને આત્મજ્ઞાન જોઈએ છે, આપણને મોક્ષ જોઈએ છે એમ કહે, પણ એનાથી એવો બીજો કોઈ વિરુદ્ધ ઈચ્છા મારા જીવનમાં ન થઈ જાય. સત્સંગમાં તો છે, પણ પછી સત્સંગ પછી પણ મને કોઈ બીજી અન્ય ઈચ્છાઓ ઉત્પન્ન ન થાય. હવે અહીંયા પ્રાર્થના કરે છે, માત્ર મોક્ષ અભિલાષ પણ તું મને આપજે, એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે. તો આ ત્રીજો ગુણ જે જયવિરાયમાં છે એ આત્મસિદ્ધિજીનો બીજો ગુણ કયો? માત્ર મોક્ષ અભિલાષ. પછી ગુરુજન પૂવાની વાત આવે છે, એ સાહેબજે કીધું કે 109મી ગાથામાં આવશે. પછી શું છે? પરત્થ કર્ણંચ પરોપકારની વૃત્તિ જાગવી, અર્થાત અંતરદયા. આત્મસિદ્ધિજીનો 108નો ચોથો ગુણ અંતરદયા. જો ઘણા પ્રકારના ઋણ છે, મુખ્યત્વે ત્રણ પ્રકારના, પિતૃઋણ એટલે કે માતા પિતા, એમનો પણ ઘણો ઉપકાર છે આપણા ઉપર. પછી ગુરુ ઋણ, એમનો તો અનંત ઉપકાર છે આપણા ઉપર. અને ત્રીજું છે વિશ્વઋણ. આપણને વિશ્વ પાસેથી ઘણું બધું મળ્યું છે, આપણે એ વિશ્વને, એ સમાજને, જે જ્ઞાતિ છે એ બધાને આપણે પાછું આપવાનું છે. એટલે સમાજની સેવા કરવી, પરત્થ કર્ણંચ પરોપકારની વૃત્તિ કરવી, એ કોઈ આપણા માટે હોબી એટલે કે શોખ ન હોવો જોઈએ, કોઈ આમ ઓપ્શન ન હોવું જોઈએ. આપણે કહે ને આ એક ઓપ્શન છે, ચલો કરી લઈએ, થોડીક સેવા કરી લઈએ, એ વિકલ્પ તરીકે ન હોવું જોઈએ, પણ એક જીવન શૈલી હોવી જોઈએ. જીવનનો ભાગ પણ નહીં કીધો, જીવનની શૈલી. તો કેટલી સુંદર વાત છે કે કેવા ભાવથી પાછી આ સેવા કરવી? તો કે એવી રીતે સેવા કરવી કે જાણે પૂર્વે મેં કોઈક લોન લીધી હોય, કોઈ ઋણ લીધું હોય અને હવે એ ઋણ ચૂકવતો હું. એટલે સાહેબે કીધું ને કોઈની પાસેથી 1 લાખ રૂપિયા લીધા હોય અને પછી આપણે પાછા આપતા આપણે એમ કહીએ ચાલ ચાલ લઈ જાવે તને આપું છું પાછા, એમ આપણે કંઈ ઉપકાર નથી કરતા. ઉલટાનું સાહેબે કીધું સજ્જન વ્યક્તિ હશે તો એનું જે કંઈ પણ વ્યાજ હશે એમાં જોડીને પાછું આપશે. તો આવું વૃત્તિ હોવી જોઈએ. અને એના માટે એક દ્રષ્ટાંત આપ્યું, એક દાદાજી અને એક પૌત્ર ગ્રેન્ડસન બંને ચાલતા જતા હતા અને રસ્તામાં દાદાજી કેરીનો ગોટલો વાવે છે કેરીના ઝાડ માટે. એટલે પૌત્ર જોઈને હસે છે કે દાદાજી હવે તો તમારી કેટલી ઉંમર થઈ ગઈ, હવે આ કેરીના ગોટલાને ઉગતા એ કેરીનું ઝાડ થતા એમાંથી કેરીનું ફળ આવશે ને તો 10-15 વર્ષ નીકળી જશે, ત્યાં સુધીમાં તમે હશો નહીં. તો બહુ સુંદર વાત દાદાજીએ કીધી કે બેટા અત્યારે જે હું કેરી ખાઉં છું એ પૂર્વે કોકે પરોપકાર કર્યો હતો, એને કોકે વાવી હતી, એનું ફળ અત્યારે હું ભોગવું છું. એટલે હવે આ મારો ટર્ન છે અથવા તો મારે હવે આ કરવું છે જેથી કરીને કોઈ બીજાને કેરી ખાવા મળે. તો આપણે એની સામે આપણી કેવી વૃત્તિ હોય છે, કેટલો સ્વાર્થ હોય છે આપણા જીવનમાં? બે જ પ્રશ્ન, મને શું અને મારે શું? અને સાહેબજીએ કીધું કે કોઈ વ્યક્તિ સપોઝ અત્યારે બીમાર હોય તો કરશે, હવે એને મને શું મારે શું એવું સ્વાર્થી વલણ હોય. પણ સાહેબજીએ શું કીધું? તો કે એક ફોન તમે લગાડો, એને પૂછો કે એને કંઈ જરૂર છે કે નહીં. કદાચ એને બધી વ્યવસ્થા કરી લીધી હશે, અને ન કરીએ તો એમાં મદદરૂપ બનવાનું. પણ ત્યારે શું વિચાર કરીએ? આપણે આપણો સ્વાર્થનો વિચાર કરીએ, મારે શું છે. એટલે સાહેબે કીધું કે એટલી બધી સ્વાર્થની દુર્ગંધ આવે છે જે દરેક કાર્યમાં આ સ્વાર્થ આપણને દેખાય છે. અને આપણે કહીએ છીએ ને કે ગુરુદેવ આપણા અંદરમાં મૂળમાં શું દોષ છે, શું ભૂલ છે એ આપણને પકડાવી આપે છે. બરાબર કે નહીં? આપણે ન લાગતું હોય, આપણને લાગતું હોય કેટલું સારું છે, એના માટે દ્રષ્ટાંત આપ્યો. શું? તો કે સ્વાર્થ જરા ખંડિત થતો હોય, અથવા તો સ્વાર્થ પૂરો ન થતો હોય, અથવા તો અહંકાર પોષાતો ન હોય, તો આપણે પરોપકારની વૃત્તિ છોડવા તૈયાર થઈ જાય છે. અને પછી આપણે કેવું સુંદર બાનું કાઢીએ છીએ, કેવું સરસ રીતે આપણે કહીએ કે હવે મારે છે ને સેવા નથી કરવી, હવે મારે સાધના કરવી છે. અને આ વાક્યની અંદર ભલે બહારથી કેવા સુંદર લાગે છે વાક્ય, પણ એની અંદર કેટલો મોટો દોષ પડ્યો છે એ સાહેબજીએ બતાવ્યું કે હકીકતમાં કોઈક સ્વાર્થ સધાયો નથી, અથવા તો અહમને ક્યાંક ઠેસ પહોંચી છે, એટલે આવું વાક્ય નીકળે છે કે હવે મારે સેવા નથી કરવી, મારે સાધના કરવી છે. સાહેબે કીધું યુ શુડ હેવ ધ આર્ટ ઓફ ડુઈંગ બોથ ટુગેધર, એટલે સેવા અને સાધના બંને સાથે કરવાની કળા આવડવી જોઈએ. અને આપણે કેટલું સુંદર સાહેબે કીધું કે જો યોગ છે ને, યોગ એટલે શું? મન, વચન અને કાયા. તો આ યોગને શું કરવાનું? સેવામાં જોડી દેવું. અને ઉપયોગને શું કરવાનું? સાધનામાં જોડી દેવાની. અને આ કળા આપણને આવડવી જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? સુંદર બહાનું કાઢીએ છીએ, જે હકીકતમાં આપણો સ્વાર્થ જ છે. એટલે સાહેબે આજ્ઞા કરી એ વ્યક્તિને કે હવે જો તારે સેવા ન કરવી હોય અને ખાલી માત્ર સાધના કરવી હોય તો જય વિરાયમાં પરત્થ કર્ણંચ નહીં બોલતો. કારણ કે ગણધર ભગવંતે જે આજ્ઞા કરી છે આપણને એ તારે ફોલો કરવી નથી. એટલે સાહેબે એટલું સુંદર કીધું કે જ્યારે આપણે જય વિરાય કરશું ત્યારે આપણને આત્મસિદ્ધિ જ યાદ આવશે, અને આત્મસિદ્ધિ કરશું ત્યારે જય વિરાય યાદ આવશે. હા, શબ્દો પણ એક વાપર્યા છે બંનેમાં. એટલે સાહેબે કીધું કે સર્વ જ્ઞાનીઓનો એક જ મત, બધા જ્ઞાનીઓનો એક જ મત આવે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરમ કૃપાઓદે આપણને આવી રીતે ગર્ભિત રીતે કઈ રીતે સેવા કરવી, કઈ રીતે સાધના કરવી, કઈ રીતે પ્રાર્થના કરવી એ બધું આપણને અહીં શીખવાડ્યું છે. એટલે જ આના ઉપરથી આપણે શું કન્ક્લુડ કરવાનું કે મને શું કે મારું શું ન વિચારતા બધાનું શું. અને ગઈકાલે જ આપણને ખબર છે કે કંઈક ગડબડ થઈ હતી ને લાઇટ ચાલી ગઈ હતી. હા, સવારથી લાઇટ નહોતી. તો સાહેબજીએ તરત અપૂર્વ જૈનને બોલાવ્યો અને કીધું કે અહીંયા શું હતું સાહેબ કે આત્માર્પિત નિવાસમાં, સાધક નિવાસમાં શું છે? જનરેટર છે. એટલે જીબીની લાઇટ જાય ને તો જનરેટર ઉપર ચાલે. એટલે સાહેબ કે આપણને તો ખબર પણ ન પડે. પણ સાહેબજીને ખબર પડે, તરત કીધું કે ત્યાં છોકરાઓ હોય, નાના છોકરાઓ હોય, એ લોકોને અહીંયા બોલાવી લે, અહીંયા સ્વાધ્યાય હોલ ખોલી આપ જેથી કરીને એ લોકોને. એટલે સાહેબ કે જ્યાં સુધી એ લોકોની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું પણ નહીં વાપરું. આવી સાહેબજીની ભાવના. એટલે એમાંથી આપણે શું શીખવાનું છે, શું સમજવાનું છે? કે બધાનો વિચાર આવવો જોઈએ. અને સાહેબે એની સામે એમ પણ કીધું કે ક્યારેક ગુરુ અમુક સેવા ના પાડે, ન કરે, એની પાછળનું શું કારણ છે. સાહેબ બહુ સરસ હતી સાહેબ કે હું કહું કે હું સત્સંગ નહીં લઉં, એની પાછળનું શું? તો કે જેથી કરીને આ બધા તૈયાર થાય. સાહેબ કે મારે શિષ્ય નથી તૈયાર કરવા, મારે ગુરુ તૈયાર કરવા છે. કેવી સાહેબજીની ભાવના, એ લોકો પણ પામે, એ લોકો પણ આ માર્ગે આગળ વધે. એટલે સાહેબ કે જો હું જ કરતો રહીશ આ સત્સંગ તો, એટલે સાહેબે કીધું કે ક્યારેક હું કહું કે ના હું નહીં લઉં, એટલે જેથી કરીને આ બધા પણ તૈયાર થાય. કેવી સુંદર ભાવના. એટલે સાહેબે કીધું ને કે મારે એવું નથી કે બધા માત્ર સેવા જ કરે, કાર્ય જ કરે. મારી ઈચ્છા છે કે બધા એનલાઇટન્ડ થાય, એટલે બધા આત્મજ્ઞાન પામે, બધાનું ઉદ્ધાર થાય, એવી ભાવના સાહેબે વ્યક્ત કરી. એટલે જ જો કોઈ એમ કે હવે હું સેવાથી થાકી ગયો તો એમ સમજવું કે હું જય વિરાય કે હું આત્મસિદ્ધિજી સમજ્યો જ નથી. અરે આગળ વધતા જેમ જેમ આ માર્ગમાં આગળ વધે તેમ તેમ ગુણ ખલાસ થવા જોઈએ, ગુણ ખીલવા જોઈએ. અને એના માટે ભગવાન મહાવીરનું દ્રષ્ટાંત આપ્યું કે વિચાર કરો કે નિર્વાણ પહેલાં, બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે એમણે છેલ્લું કાર્ય શું કર્યું કે એમની દિવ્ય દેશના શરૂ કરી, વાણી શરૂ કરી. કેટલો સમય ચાલી? તો કે 16 પહોર ચાલી, 48 કલાક. અને વિચાર કરો કે શું આપ્યું એમાં? તો કે આપણને બધાને ઉત્તરાધીન સૂત્રની પ્રાપ્તિ એમાંથી થઈ. તો ભગવાન દયાગુણ ખલાસો તો થઈ ગયો, દયાગુણ ખીલ્યો તે કેવો? આવી કરુણા, એક દયાની ટોચ ઉપર પહોંચ્યા. તો એટલે જ કીધું કે અહીંયા જિજ્ઞાસુની અંદર જે ગુણો બતાવ્યા છે એ એ ગુણો ખીલવા જોઈએ અને ટોચ ઉપર પહોંચવા જોઈએ. કેવા ખીલે? તો કે વૈરાગ્યમાંથી વિતરાગતા ઉપર પહોંચે. ગુણો ખલાસ ન થાય પણ શું થાય? ગુણો ખીલે. પછી સાહેબે એક બહુ સુંદર વાત કીધી કે આપણે બધાએ અહીંયા જે વાત કીધી આ ગુણો કેટલા ઇમ્પોર્ટન્ટ છે, કશાયની ઉપશાંતતા વગેરે. એટલે સાહેબજીએ કંઈક સેવાનું કાર્ય થતું હતું, નેમીજી હતા, અપૂર્વજી હતા, અને સાહેબજી એમને બહુ એક સુંદર વાત કીધી કે આપણે તો આ માર્ગમાં બાળજીવો છે પણ એવા પ્રસંગો બન્યા છે. અને એમ કરી અને એક પ્રસંગ આખો સાહેબે કીધો, મહાન પુરુષો જો થઈ જે થઈ ગયા સાહેબ, કે કોઈ એમ કહે ને કે 3-4 મહાપુરુષો કોણ હતા સાધુ ભગવંતોમાં, તો એમાં એક હતા આચાર્ય હરિભદ્રસુરી. અને એમની આખી ગુરુદેવે વાત કીધી કેવી અદ્ભુત હતી કે તેઓ એકચ્યુઅલી હતા બ્રાહ્મણ વિદ્વાન, હા, અને ખૂબ પ્રખ્યાત હતા અને અત્યંત એમને અહંકાર હતો એમના જ્ઞાનનો. એટલે એમને એમ કીધું હતું કે જો મને કોઈ શબ્દ નહીં આવડે ને અને એ જો કોઈ સમજાવી શકે ને તો હું એમનો શિષ્ય બની જઈશ. આ પાછું શેમાંથી કીધું હતું? અહંકારમાંથી કીધું હતું. હવે બને છે એવું કે એક વખતે ઉપાશ્રય પાસેથી પસાર થતા હોય છે અને સાધ્વીજી કંઈક શ્લોકનું વાંચન કરતા હોય છે, એમને એ અર્થ સમજાતો નથી. હે, તેઓ એમની પાસે જઈ અને એમનો અર્થ પૂછે છે અને માસતીજી એકદમ સુંદર રીતેનો અર્થ સમજાવે છે. હવે એમની જે પ્રતિજ્ઞા હતી એ પ્રમાણે હાથ જોડે છે અને કહે છે કે હવે આજથી હું તમારો શિષ્ય, મને દીક્ષા આપો. તો કે અમે તમને દીક્ષા ના આપી શકીએ, અમારા ગુરુ પાસે તમારે દીક્ષા લેવી જોઈએ. એટલે એમના ગુરુ પાસે જાય છે અને જૈન દીક્ષા ગ્રહણ કરે છે અને બહુ સુંદર રીતે પાળે છે. અને વિદ્વાન તો હતા જ એટલે ઘણો બધો ખૂબ અભ્યાસ કરે છે તેઓ જૈન ગ્રંથનો. હવે બને છે શું ઘટના કે એમના બે ભાણે છે, હા, બેનના છોકરાઓ બંને, તેઓ પણ દીક્ષા લે છે અને એમને થાય છે કે ભાઈ આપણે બૌદ્ધ ગ્રંથનો અભ્યાસ કરવો છે. હવે બૌદ્ધ ગ્રંથનો અભ્યાસ એમને એમ તો કંઈક કોઈ શીખવાડે નહીં, એટલે તેઓ શું કરે છે, બૌદ્ધ વેશ ધારણ કરી અને તે બૌદ્ધ સંપ્રદાયમાં જઈ અને ત્યાં દીક્ષા ગ્રહણ કરે છે અને બધો ગ્રંથોનો, બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ કરે છે. હવે બને છે શું, એક દિવસ તેઓ પકડાઈ જાય છે. એટલે તે જે બૌદ્ધ જે બધા સાધુ હતા એ એકદમ ક્રોધિત થઈ જાય એમના ઉપર અને એમને મારવા દોડે છે. એમાં બને છે શું કે એકની તો હત્યા થઈ જાય છે પણ બીજો જે હતો, જે બીજો ભાઈ હતો, એ છટકી જાય છે અને દોડતો દોડતો અહીં જ્યાં હરિભદ્ર આચાર્યજી જ્યાં ચિત્તોડમાં ત્યારે હતા સ્થિર, ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને બધી વાત કરે છે કે આવું એવી ઘટના બની છે, આમનું ખૂન કરી નાખ્યું છે. અને આ વાત સાંભળતાની સાથે એટલો બધો ક્રોધ આવે છે, એટલો બધો ક્રોધ આવે છે કે ત્યાં જ સંકલ્પ કરે છે. એને પ્રશ્ન પૂછે છે કે ત્યાં કેટલા સાધુ હતા? તો કે 444 સાધુ હતા. તો કે એમ? તો કે હું આજે એવું ચેલેન્જ આપું છું, એવો પડકાર આપું છું કે બધાને વાદમાં હરાવીશ અને જે કોઈ પણ મારા વાદમાં હારશે એને જીવતા ગરમ ગરમ તેલની અંદર તળી નાખવામાં આવશે. વિચાર કરો, જે આચાર્ય પદ ઉપર છે, જ્ઞાન અને ધ્યાનમાં રત છે અને આવો કોઈક પ્રસંગ બને છે અને કેવો ક્રોધનો કશાય જાગે છે. એટલે સાહેબે કીધું કે આપણે તો ક્યાં છે, આપણે તો સંસારમાં છીએ, સંસારી નિમિત્તની વચ્ચે છે, તો આ બધા નિમિત્તમાં આપણે કેટલી બધી જાગૃતિ રાખવાની જરૂર છે. હવે બને છે શું, આચાર્ય ભગવાનને તરત જાગૃતિ આવે છે, ખ્યાલ આવે છે કે આ અજાગૃતિમાં મેં આ કેવા ભાવ કરી નાખ્યા. ગુરુ પાસે જઈ આલોચના કરે છે અને પ્રાયશ્ચિત માગે છે. અને સાહેબજીએ કીધું બધા માટેનું પ્રાયશ્ચિત જુદું હોય. હવે આચાર્યની પદવી ઉપર આવા ભાવ થયા એટલે ગુરુ એમને શું પ્રાયશ્ચિત આપે છે, 1444 સાધુને મારવાના ભાવ કર્યા તમે, તો 1444 ગ્રંથની રચના તમારે કરવી, આ તમારું પ્રયાસ છે. અને દિવસ રાત ગ્રંથની રચનાઓ, અને સાહેબ કે અમૂલ્ય રત્ન ગ્રંથ રત્નો આપણને તેમના થકી પ્રાપ્ત થયા. હવે બને છે એવું, એવી ઘટના બને છે કે મૃત્યુ શૈયા પર છે, એકદમ મૃત્યુની નિકટ છે, અને 1443 1443 થઈ ગયા, એક ગ્રંથ બાકી છે કે હવે શું કરવું, હવે સમય નથી મારી પાસે. અને ગુરુ ભગવંત કહે છે કે તમે એક કામ કરો, તમે એક થોઈની રચના કરો, અને એમાં થોઈમાં એવું હોય, પહેલી જે કડી હોય ને એ કોઈ વ્યક્તિને એટલે કે સદગુરુ ભગવંતને અર્પણ કરેલી હોય, બીજી જે કડી હોય 24 તીર્થંકરો ભગવાનને હોય, ત્રીજી કડી જે હોય શાસ્ત્ર પ્રત્યેના વિનય માટેની હોય, અને ચોથી કડી હોય એ શાસન દેવી માટે હોય. અને તરત એમની રચના સ્ટાર્ટ કરે છે. હા, અને સાહેબે વાત પણ કહી હતી, આ સંસાર દાવા નલ દાહ નિરમ, જે ક્રોધ માન માયા લોભ માટેની જે છે એ એમની પહેલી રચના હતી. અને સાહેબજીએ વાત કીધી કે 4-5 વર્ષ સુધી સાહેબજી જ્યારે જ્યારે સાગર વિહાર દર્શન કરવા માટે જાય, ત્યાં ભગવાન મહાવીરની પ્રતિમા જે છે, ભગવાન છે, બિરાજમાન છે, તો એમના માટે આ જ સંસાર દાવા નલદાર હિરમ નિરમ એ ની સાહેબ પારાયણ કરે. તો સાહેબ કીધું કે આ 4માંથી 3 થઈ છેલ્લી બાકી રહી, અને એમને દેહ ત્યાગ કર્યો, કાળધર્મ પામી ગયા. પછી સંઘે વિચાર કર્યો કે આપણે બધા મળી અને જે છેલ્લી કડી છે આપણે પૂરી કરીએ, જેથી કરીને એમનું પ્રાયશ્ચિત પૂરું થયું એમ ગણાય. અને સાહેબે એ વાત કરી, એટલા માટે જ પ્રતિક્રમણમાં જ્યારે સંસાર દાવાનળ બોલવાનું હોય ત્યારે એક જ વ્યક્તિ બોલે, કારણ કે એ આચાર્ય ભગવંતે રચના કરી છે. પણ જ્યારે છેલ્લી કડી આવે ત્યારે આખો સંઘ ઝંકારા કરીને જે છે ને, હા, એ કેમ, કારણ કે આખા સંઘે એનું. તો આખી વાર્તા સાહેબજી સેના માટે કરી, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે કેટલી જાગૃતિ રાખવાની જરૂર છે. સાહેબ જે વાત કરી કે ભિખારી કોણ, ભિખારી પાસે પૈસાનો એટલે સવારના 9 વાગે એટલે બિચારો ભીખ માંગવા નીકળે, અને એવી રીતે જો હું પણ સવારના 9 વાગે અને મારે પૈસા કમાવા માટે ઓફિસે દોડવું પડે તો મારા જેવો ભિખારી કોણ. સાહેબ કે શ્રીમંત કોણ જે ગુરુના સાનિધ્યમાં બેસી અને આ આત્મસિદ્ધિજીનો અભ્યાસ કરી શકે, એ ખરો શ્રીમંત છે. જે બીજાને બીજાનો માલિક થવા જાય એ પોતે ગુલામ છે. એટલે સાહેબ અહીંયા વાત કીધી, આવી દશા જેની છે, દશાવાન જીવ, એને સદગુરુનો બોધ પ્રાપ્ત થાય અને એ બોધને એબ્ઝોર્બ કરે. એબ્ઝોર્બ એટલે શું, આત્મસાત કરે. તો ફટાફટ એક પછી એક અહીંયા સાહેબે કીધું, પહેલું બીજું ત્રીજું, સંકિતની પ્રાપ્તિ, ચારિત્રમોનો નાશ અને કેવળનાની પ્રાપ્તિ. પણ એના માટે શું જોશે, તો કે એના માટે કીધું ને કે સદગુરુનો બોધ એબ્ઝોર્બ આત્મસાત કરતા આવડવું જોઈએ. એના માટે સાહેબ કીધું આર્ટ ઓફ લિસનિંગ આવડવું જોઈએ. આર્ટ ઓફ એટલે સાંભળવાની કળા, શ્રવણની કળા, સાંભળવાની નહીં પણ શ્રવણની કળા. અને એટલા માટે જ જે આ જેને આ કળા આવડતી હોય એને શ્રાવક કહેવાય છે. જે શ્રવણની કળા જેને આવડે છે, જે 5માં ગુણસ્થાને કહેવાય, એટલે કેટલી શુદ્ધિ અને કેટલી સ્થિરતા કે જ્યારે શ્રવણ ચાલતું હોય ત્યારે પેરેલલ એટલે કે સાથે સમાંતર બીજો કોઈ વિચાર ન ચાલે. અને ઉત્તમ શ્રવણ કોણું, ગૌતમ સ્વામીનું. માત્ર 3 શબ્દ ઉપનેવા વિજ્ઞેવા ધુવેવા પ્રાપ્ત થાય છે, અને એમાંથી શું નીકળે છે, તો કે દ્વાજાંગી નીકળે છે. બાર અંગ વિચાર કરો કે આપણે તો એના શ્લોક કેટલા છે એ ખબર નથી, પણ એવી રચના સમ્યક શ્રવણના કારણે થાય છે. અને પછી સાહેબે એટલું સુંદર આને એક ઉપમા સાથે કનેક્ટ કર્યું કે જિજ્ઞાસુ જીવને સદગુરુનો યોગ થાય, એટલે 4 ગુણના કારણે શ્રવણની કળા અને આત્મસાત થાય તો આત્મજ્ઞાન થાય છે. એવી રીતે ગર્ભવતી જેમ જીવ બને, સ્ત્રી બને છે, કેવી રીતે, તો કે પુરુષના સંયોગમાં આવવાથી, યોગમાં આવવાથી. હા, એવી રીતે શિષ્ય ગુરુના યોગમાં, સદગુરુના યોગમાં આવવાથી શું થાય છે, તો કે પરમ સત્યો જે છે એની પ્રાપ્તિ થાય છે, એને આત્મસાત કરે છે, તો એ શું બને છે, ગર્ભવતી બને છે. તો કે ગર્ભવતી તો આપણે બનીએ છીએ પણ આપણું શું થાય છે, ગર્ભપાત થઈ જાય છે, કારણ કે ખુમારી થોડા સમયમાં છૂટી જાય છે. એટલે ગર્ભ ધારણ કરીએ છીએ પણ ગર્ભપાત થઈ જાય છે. પણ અહીંયા શું કીધું કે આ શિષ્ય કેવો છે, કે એ આત્મસાત કરે છે પરમ સત્યને. અને એમાંથી સાહેબે કીધું ને કે બચ્ચા નીકળે, શું તો કે આત્મજ્ઞાનરૂપી બચ્ચું નીકળે. હા, અને બે રીતે લેવા હોય તો આત્મજ્ઞાન અને પછી કેવળજ્ઞાનરૂપી બચ્ચું નીકળે. એટલે સાહેબે અહીંયા શું કીધું કે તપાસો કે તમારો જે બોધ છે ઉપર છેલ્લો છે કે ખરેખર સદગુરુનો બોધથી આત્મબોધ તરફ જઈ રહ્યા છે. એટલે જ્યારે આવું અધિકારીપણું આવે આપણામાં, અર્થાત યોગ્યતા આવે આપણામાં, તો સદગુરુનો યોગ થતાં શું થાય છે એ હવે આપણે 109માં જોશું. તો શરૂ કરતા પહેલા આપણે લિંક જોઈ લઈએ 109ની. ગાથા 109, શ્રી ગુરુનો બોધ મળતા અંતરશોધનો પ્રારંભ થાય છે. તો સંબંધ લિંક જોઈએ. પહેલો પોઈન્ટ, મોક્ષ માર્ગનો સાચો અધિકારી એવો જિજ્ઞાસુ જીવ કયા ગુણોથી યથાર્થપણે ઓળખી શકાય તે સચોટપણે દર્શાવ્યું. બરાબર છે, એ ચાર ગુણો દર્શાવ્યા. બીજો પોઈન્ટ, હવે આવા દશાવાન જીવને સદગુરુનો યોગ થયા પછી માર્ગના ક્રમમાં તે કેવી રીતે આગળ વધે છે એ બતાવતા શ્રી ગુરુ કહે છે. શું કહે છે? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. તે જિજ્ઞાસુ જીવ, જિજ્ઞાસુ એટલે મોક્ષનો અભિલાષી એવો જીવ, તે કીધું. તો તે એટલે કોણ? 108માં જે બતાવ્યું ને એવો. અને આ સાહેબે બહુ સુંદર વાત કીધી કે આ એક અદ્ભુત વાત છે કે નેમીજીએ સાહેબજીને કીધું કે ખરેખર તમને લાગે છે આ 1.5 કલાકની અંદર. એમને બહુ આશ્ચર્ય પ્રગટ કરતા હતા ગુરુદેવ માટે, શંકા નહીં પણ આશ્ચર્ય લાગતું હતું કે વિચાર કરો કે અસ્તિત્વની વાત ચાલતી હતી. બરાબર છે કે નહીં? શંકાઓ રજૂ કરી હતી અને કેવું સચોટ સમાધાન સામે આવ્યું. પછી નિત્યત્વની વાત આવી, અમારી ચક્કીની વાત આવી, આત્મા દ્રવ્ય નિત્ય છે પ્રે, એમાં આપણે કેટલા આનંદમાં આવ્યા હતા. પછી કર્તાની આપણે ચાર તો એની શંકાઓ હતી, એમાં ખાસ એનું સમાધાન કરતા ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, એમાં આપણે કેટલા ઉલ્લાસમાં આવ્યા હતા. ભોગતામાં આપણે જોયું કે ઈશ્વરની કેમ જરૂર નથી, એમ મોક્ષ અને મોક્ષ ઉપાય આખો મોક્ષ માર્ગ પ્રમુખે પ્રકાશિત કર્યો. અને આ બધું કેવું લાગે છે? જાણે વાર્તા કરતા હોય ને. અને સેના ઉપરથી સાહેબે કીધું કે અહીંયા જે વાત આવી ને તે જિજ્ઞાસુ જીવને, જાણે વાર્તા કરતા હોય ને, કે હમણાં જે વાત કરી ને 108માં એ જિજ્ઞાસુની વાત કરી, એ જિજ્ઞાસુ જીવનું હવે આમ થશે, હવે આમ થશે, એમ જાણે એક વાર્તા હોય એવું આપણે અનુભવીએ છીએ. તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, સદગુરુનો બોધ એટલે સદગુરુના વચનો સત્સંગ પ્રાપ્ત થાય, તો પામે સમકિતને. હવે કયા સમકિતની વાત છે? તો કે પ્રથમ સમકિત, વ્યવહાર સમકિતની. અને સાહેબજીએ વાત કીધું હતું કે વ્યવહાર સમકિત પ્રમુખ પદે એટલે અહીં નહીં મૂક્યો હોય, કારણ કે જો એ પ્રાસમાં બેસવું જોઈએ એટલે માત્ર સમકિત લખ્યું છે, પણ અહીંયા વ્યવહાર સમકિતની વાત છે. વર્તે અંતર શોધ, શોધ એટલે ખોજ. અત્યાર સુધી સુખ માટેની ખોજ ક્યાં કરતા હતા? તો કે 12માં કરતો હતો. હવે અંતરમાં એ ખોજ કરશે. આ એક મીનિંગ છે, શોધવાનું, ક્વેસ્ટ, ખોજ અંદરમાં. બીજો મીનિંગ, સંસ્કૃતમાં શોધ એટલે શુદ્ધિ કરવી. તો એનો બીજો મીનિંગ શું થશે? અંતર શોધ એટલે આંતરિક શુદ્ધિ કરવી. કેવું છે? આપણને એમ લાગતું હતું કે આ ચાર ગુણ પ્રાપ્ત કરી દીધા ને એટલે ઓહો બહુ થઈ ગયું, ઘણું બધું થઈ ગયું. સાહેબ પરમ પદે જાણે કહેતા હોય કે આ 109માં જે ગુણો છે એ કેળવાના છે. 108 તો લોઅર કેજી હતું, હા, હવે અહીંથી યાત્રા શરૂ થાય છે. શેની? તો કે આંતરિક શુદ્ધિની. તો આપણે સંક્ષિપ્ત અર્થ જોઈએ. જો આવા મુમુક્ષુ એટલે કે આત્માર્થી જીવને સદગુરુનો ઉપદેશ એટલે કે બોધ પ્રાપ્ત થાય તો તેને શ્રી ગુરુ પ્રત્યે અને તેઓ શ્રીના બોધ પ્રત્યે અચળ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, પછી તે અંતરશોધમાં વ્યસ્ત રહે છે અને અંતરંગ શુદ્ધિની યાત્રા પ્રારંભ કરે છે. એ કીધું ને, અચળ શ્રદ્ધા સદગુરુ અને તેમના વચનોમાં. આ શું છે? આ અચળ શ્રદ્ધા શું છે? વ્યવહાર સંકેત, પ્રથમ સંકેત. બરાબર, જરા વિચાર કરીએ આપણે કે માત્ર વર્તે અંતર શોધ, એના ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ 3 કલાકથી પણ વધારે, દશેરાથી આસોવદ એકમમાં 3 કલાકથી પણ વધારે આના ઉપર આખું વિવેચન કર્યું હતું, જેમાં ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પલેશન, મેડિટેશનની બધી વાત આવતી હતી. તો શું છે પ્રક્રિયા, આખો પ્રોસેસ આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ યોગ્યતા માટે શું જોશે? 4 ગુણને કેળવવા. પછી શિષ્ય શું કરે છે? સદગુરુનો શોધ કરે છે, એને સદગુરુની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ થાય છે પછી શું કરે છે? તો કે પરમ સત્યો એ સદગુરુ પાસેથી બોધરૂપે સાંભળે છે. બરાબર છે. હવે આ એક પ્રોસેસ થયો, એના થકી શું થાય છે? તો કે અચળ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કોનામાં? તો કે સદગુરુમાં અને એમના બોધમાં, એમના વચનો ઉપર. બરાબર, આને પ્રથમ સંકેત કીધું છે. અને હવે ત્રીજા સ્ટેપમાં શું થાય છે? અંતર શોધની યાત્રા એની શરૂ થાય છે. અહીંયા સાહેબજી એક બહુ સુંદર વાત કીધી હતી કે અંતર શોધની યાત્રા શરૂ થાય એટલે એની સાથે અંકુરમ દીક્ષાની વાત કીધી કે અંકુરમ દીક્ષાની અંદર ધ્યાન સાધના વગેરે કરવાની આવતી હોય છે. તો કે અંકુરમ દીક્ષા આ અંતર શોધનો એક ભાગ છે. કેમ? કારણ કે ધ્યાન વગર અંતર શોધની શરૂઆત થશે જ નહીં. અને અંકુરમ દીક્ષામાં એટલે સાહેબે કીધું ને કે નિયમ લીધો હોય કે ન લીધો હોય, જો અંતર શોધ કરવું હોય તો ધ્યાન સાધના આવશે, આવશે ને આવશે જ. અને એના ઉપરથી કીધું કે આ તો હવે તમારી આવશ્યકતા બની જશે, કારણ કે અંતર શોધની ડિમાન્ડ છે, એની જરૂરિયાત છે. તો એ સપ્લાયમાં શું આવશે? ધ્યાન આવશે જ, અંકુરમ દીક્ષા આવશે જ. અને સાહેબે એના ઉપરથી કીધું કે એટલે જ આ જે 5 સ્ટેજીસ જે છે, આપણા 5 પંચ દીક્ષા છે ને, એ આત્મસિદ્ધિજીના આધારે ગુરુદેવે આપણા માટે ડિઝાઇન કરી છે, એની રચના કરી છે. પણ એ કરતાં પણ સાહેબજીનો પરમ ગોપાળદેવ પ્રત્યે કેટલો ભક્તિભાવ, કેટલો સમર્પણ. તેઓ શું કહે છે? સાહેબજીએ કીધું, મેં કોઈ પણ પ્રયત્ન મારા તરફથી કર્યા નથી, હું છેલ્લા શ્વાસ સુધી એમ જ કહીશ કે મેં પરમ ગોપાળદેવે જે કીધું છે એનાથી વધારે મેં કાંઈ કીધું નથી. એમને જે પ્રરૂપણા કરી છે વચનામૃતજી પ્રમાણે, આત્મસિદ્ધિજી પ્રમાણે જ, મેં તો માત્ર તમારી ભાષામાં તમને સમજાવ્યું છે અને તમને એ આકર્ષણ કરે છે કારણ કે તમારી ભાષામાં છે, એટલે તમને આકર્ષિત થાય છે. એટલે કેવું સુંદર સાહેબજીએ કીધું, શું એમની ભક્તિ છે પરમ ગોપાળદેવ માટે, કે જે કાંઈ પણ મેં પરમ ગોપાળદેવ પાસેથી ગ્રહણ કર્યું, આત્મસાત કર્યું, એ જ આપ્યું છે, મારું કાંઈ નથી. ઓહો, તો હવે આપણે જોઈએ. એમ વિચારી અંતરે, તો સત્યની ખોજ હવે શરૂ થઈ છે. એટલે મોક્ષાભિલાષી જીવને પરમ સત્ય જાણવાની જિજ્ઞાસા જાગી છે. બરાબર છે. તો એના અંદરમાં મૂળભૂત પ્રશ્નો જાગે છે. હું કોણ છું? મારું અસ્તિત્વ શું છે? મારા જીવનનું આ પ્રયોજન શું છે? સાચું સુખ ક્યાં છે? એ સુખ કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે સાહેબજીએ ખાસ કીધું, આ મૂળભૂત પ્રશ્ન છે, 6 પદના પ્રશ્ન નથી. અને કઈ રીતે હું શાંત થાવ, કશાય રહિત અવસ્થા મારી કઈ રીતે થાય? હવે આવા પ્રશ્નોનું સતત મંથન એનામાં ચાલે છે પણ એને જવાબ મળતો નથી. કેમ? હું કોણ છું? હવે એને આત્માનો તો અનુભવ છે નહીં. સુખ ક્યાં છે? ઇન્દ્રિય વિષયમાં જ એમને ખ્યાલ આવે. ઇન્દ્રિય વિષયથી થાક્યો જરૂર છે પણ સાચું સુખ છે ક્યાંય ખબર છે નહીં. એટલે જવાબ પોતાથી નહીં મળે એવો એને અહેસાસ થયો છે. એટલે તીવ્ર ઝંખના જાગે છે કે મને આ જવાબ ક્યાંથી મળે, હું શું કરું? તો એના માટે શું કરે છે કે શાસ્ત્ર પાસે કેમ ન જતો? કારણ કે જાણે છે કે શાસ્ત્ર અભ્યાસની પણ એક મર્યાદા છે, શાસ્ત્ર ઘણા મતી થોડલી. એટલે એ શું વિચારે છે કે કારણ કે ખબર છે કે હું સ્નાત્ર પૂજાની કોઈ બુક વાંચીશ, કોઈ પુસ્તક વાંચીશ, તો એમાં હું કોણ છું એનો જવાબ કદાચ ન પણ મળે, એ તો આખી બુક વાંચ્યા પછી ખબર પડે. એટલે શું વિચારે છે, ક્યાં જાઉં, કોને પૂછું, મને કોઈ આત્મજ્ઞાની પુરુષ મળી જાય, સદગુરુની યોગ થઈ જાય. એટલે એને સદગુરુનું મહત્વ, એની આવશ્યકતા, એમની અનિવાર્યતા સમજાય છે. અને એટલે શું કરે છે એ, કારણ કે જાણે છે કે મારે ધ્યાન પણ કરવું હોય તો એના કેટલા પ્રકાર છે, ઓહો હજાર પ્રકારના તો ધ્યાન છે. મારે સેવા કરી, મારે શાસ્ત્ર અભ્યાસ કરવો કે મારે ધ્યાન કરવું, મને કોક વ્યક્તિ જોઈએ જે મને માર્ગદર્શન કરે. એટલે કોણ જોઈએ છે મને, કેવા જોઈએ છે, તો કે મને આત્મજ્ઞાની પુરુષ જોઈએ છે, કે જેમનું ચરિત્ર કેવું હોય તે દીપ્યમાન હોય, જેમનું જીવન કેવું હોય ઝળહળતું હોય, જે વિતરાગી જીન સિદ્ધાંત જાણતા હોય અને એનું આચરણ એમના જીવનમાં હોય. તો આવા કોક મને સદગુરુ મળે. એટલે સાહેબ કીધું ને, સદગુરુ શું કરે, તો કે અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે ઇન્સ્પાયર, ઇન્સ્ટ્રક્ટ અને ઇન્સ્પેક્ટ. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપે, ઇન્સ્ટ્રક્ટ એટલે નિર્દેશન કરે, ઇન્સ્પેક્ટ એટલે તપાસ કરે. સાહેબ કે એક એડ કરો, જે ઇનિશિયેટ કરે, અર્થાત જે દીક્ષિત કરે આપણને આ માર્ગ ઉપર. અને એટલે જ કીધું ને કે સદગુરુ કેવા છે, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. ફ્રેન્ડ એટલે મિત્ર, ફિલોસોફર એટલે તત્વજ્ઞાની છે, અને ગાઈડ એટલે માર્ગદર્શક છે. સાહેબ કીધું ને, આપણે એવા છીએ કે શિષ્ય કેવો છે, એને ક્યારેક ખભો જોઈએ અને ક્યારેક ચરણ જોઈએ. એ એકદમ આનંદમાં હોય, સુખમાં હોય, તો એને ચરણ પકડવા હોય, વિનય દર્શાવવો હોય, આદર દર્શાવવો હોય, પૂજવા હોય એમને. અને ક્યારેક નાસીપાસ થઈ ગયો હોય, આત્મનિરીક્ષણ કરીને દોષો દેખાતા હોય, એને ક્યારેક રડવું હોય, તો એને ખભો જોઈએ. ને સાહેબ કે ને, મિત્ર માટે અપોઇન્ટમેન્ટ લેવી ન પડે, હા, કોઈ કારણ ન હોવું જોઈએ એને મળવા માટે. હા, ગાઈડ પાસે જાઓ તો કારણ પૂછશે, પણ મિત્ર માટે નહીં. એટલે એટલે જ એને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એને સદગુરુમાં મળે છે. અને સદગુરુ શું કરે છે, આપણા અંદરની ગર્ભિત શક્તિ જે છે અને પ્રચંડ ક્ષમતા છે, લેટન્ટ પોટેન્શિયલ એન્ડ ઇમેન્સ કેપેસિટી, એ આપણને દર્શાવે છે, બતાવે છે કે તારામાં આટલી શક્તિ છે. અને સાહેબે કીધું ને કે જાહેરમાં બોલવાની આપણે એટલા ફાંફા હોય કે એમ બોલવા તો હાથ ધ્રુજવા મંડી જાય. એટલે ડૉક્ટર માનસીની વાત કરી કે પહેલાં આટલી ડરતી હતી અને હવે તો એ એટલું, હવે માઇક છોડતી નથી, રાત જોતી હોય કે ક્યારેક માઇક મળે ને ક્યારે હું અનાઉન્સમેન્ટ કરું. અને સાહેબે કેટલું સુંદર કીધું કે જો આ શક્તિ સદગુરુ બહાર કાઢી શકે, તો અંદરમાં રહેલી અનંત શક્તિ જે છે, આત્મજ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એ બહાર કેમ ન નીકળે. આવું અદ્ભુત કાર્ય સદગુરુ કરે છે. તો પ્રશ્નનો જવાબ માટે એ સદગુરુની શોધ કરે છે. એને ખ્યાલ આવી ગયો આ પ્રશ્નો છે એના જવાબ શાસ્ત્રમાંથી નહીં મળે, મારામાં ક્ષમતા નથી, મને સદગુરુ જોશે. કેવા સદગુરુ જોશે એ આપણે હમણાં જોયું એની. અને પૂર્વના પુણ્યના ઉદયથી શુભ ઋણાનું બંધી. આ શુભ ઋણાનું બંધી કેમ કીધું, કારણ કે જેમને જોતા જ, સાહેબ કીધું ને, કોકને જોતા જ આપણે અંદરમાં દ્વેષ જાગે. અને સદગુરુને જોતા જ, હજી તો એમ પ્રથમ મિલન છે, એમને હજુ કોઈ ઉપકાર કર્યો નથી, અને આંખમાં અશ્રુની ધારા થાય છે. એ શું બતાવે છે કે પૂર્વના શુભ ઋણાનું બંધ એમની સાથે કેવું થાય છે અંદરમાં. મને જાણે મારું ઘર મળી ગયું, મારું ગંતવ્ય મળી ગયું, મારી અંતરની યાત્રા શરૂ થઈ ગઈ. અને સાહેબજી એમના 10મા સ્ટાન્ડર્ડની વાત કરી હતી, 10મા ધોરણમાં હતા અને હિન્દીનો એક નિબંધ લખવાનો હતો કે સબસે અચ્છા દિન આપકા સબસે. અને સાહેબજી એમાં સદગુરુનું મિલન કેવું થાય છે અને ચિદાકાશમાં શું થાય છે એનું અદ્ભુત વર્ણન સાહેબે એ નિબંધમાં કર્યું હતું. તો પોતાની યોગ્યતાના કારણે ચાર ગુણોના પ્રાપ્તે હવે સદગુરુનો યોગ થયો, તો શું થાય છે, પોતાની અંદર ગુણો છે એટલે સદગુરુની ઓળખાણ શરીરથી નહીં, એમના ગુણોથી થાય છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, આ ત્રણ દશા માટે, અપૂર્વ વાણી અને પરમશ્રુત એમના ઉપદેશ માટે, એમની વાણી માટે, આવી એને અચળ શ્રદ્ધા થાય છે. તો સદગુરુના યોગથી શું થાય છે, પ્રથમ એને ઓળખાણ થાય છે અને એમાંથી એને સમર્પણ જાગે છે. પરમ સત્યોનું રહસ્ય સદગુરુ આ શિષ્યને યોગ્ય સમજીને આપે છે અને સાધના માર્ગ સમજાવે છે. બે વસ્તુ સદગુરુ આપે છે, શું? લવ એન્ડ લેક્ચર. લવ એટલે પ્રેમ અને લેક્ચર એટલે સત્સંગ. એના થકી શું થાય છે? અચળ શ્રદ્ધા જાગે છે. કેવી? અચળ શ્રદ્ધા. એટલે હવે અહીંયા આવશે, હવે સેકન્ડ લાઈનની શરૂઆત સ્ટાર્ટ થાય છે. તો પામે સમકિતને, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, એ ફર્સ્ટ લાઈન અત્યાર સુધીમાં આપણે જોઈ. હવે તે પામે સમકિતને કઈ રીતે? તો કે જો, શિષ્ય શું કેવો છે? યોગ્યતા વાળો છે જીવ, બરાબર ને? આપણે જોયું 108માં એનામાં આવા ચાર ગુણો છે. એ શું કરે છે? એ ક્ષમતા ધરાવે છે સદગુરુના બોધને ગ્રહણ કરવાની. એનામાં એક બહુ સુંદર ગુણ છે, કયો? રિસેપ્ટિવિટી, જેને કહેવાય છે ગ્રહણશીલતા, રિસેપ્ટિવિટી. અને આના માટે સાહેબે જે અદ્ભુત વાત કીધી કે જેનામાં ગ્રહણશીલતા હોય ને, એ વ્યક્તિ બેરો પણ હોય ને તો પણ એ ગુરુના બોધને ગ્રહણ કરી શકે છે, એના આશયને ગ્રહણ કરી શકે છે. એના માટે એક્ઝામ્પલ આપ્યું સાહેબે, કેલી કરીને એક છોકરી છે, અમેરિકન છે, હા, એને ગુજરાતી આવડતું નથી. અને જો એને પૂછવામાં આવે, જેમ કે ગઈકાલનો સત્સંગ હતો, મોટાભાગનો ગુજરાતીમાં હતો, એને પૂછ્યું તો એને બધું જ સમજાણું હતું. કેમ? ગ્રહણશીલતાના કારણે. એવો જ એક બીજો ભક્ત છે ગુરુદેવનો, હા, યોનસ કરીને એનું નામ છે, અને જર્મનીથી છે, એને પણ ગુજરાતી આવડતું નથી, પણ જ્યારે એ ભક્તિ સાંભળવા બેસે તો એવું કનેક્શન, એવું એનું અનુસંધાન થાય કે આંખમાંથી અશ્રુની ધારા પડતી હોય. સાહેબજીએ ખાસ એક વખત એને કીધું કે તું એક કામ કર, જર્મનીમાં કોઈક જર્મની ભાષામાં કોઈક એક ગાયન ગા. અને સાહેબ પછી અમને બધાને આત્મર્પિતને પૂછ્યું હતું કે શું સમજાણું? એ કાંઈ સમજાણું નહીં, કોઈ ભાવ ના આવ્યા. ત્યારે સાહેબજીએ કીધું કે વિચાર કરો કે એ વ્યક્તિને ગુજરાતી આવડતું નથી અને ભક્તિમાં આવું અનુસંધાન, આવું કનેક્શન એ અનુભવે છે. કેમ? કારણ કે આ શું બતાવે છે? શબ્દથી નહીં, ગુણોથી થાય છે આ બધું. અને આ કયા ગુણની વાત કહી છે? તો કે ગ્રહણશીલતા. જ્યારે ગ્રહણશીલતા હોય ને તો એ શબ્દ નહીં પણ એસેન્સ, એટલે કે એનો આશય પકડે છે. સદગુરુનો જે આશય હોય, અને આશય પકડતા પકડતા શું થાય છે? સદગુરુ સાથે સંમત થતો જાય. સંમત, 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 સંમત. અને સાહેબ એટલું સુંદર કીધું કે સદગુરુ સાથે સંમત, 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 સંમત થતા સમકિત થઈ જાય છે. એટલે અહીંયા કીધું તો પામે સમકિતને. એટલે સાહેબે કીધું ને કે આ એક રોમેન્ટિક સ્ટોરી છે, આ એક પ્રેમ કથા છે. આપણે બહુ બુદ્ધિ વાપરીએ, આપણે સીધું શંકાને સમાધાન, શંકા સમાધાન, પણ સાહેબ કે વિચાર કરો કે આ શિષ્યનું કેવું છે કે એને સદગુરુનું મિલન થયું, યોગ થયો, અને યોગ્યતાના કારણે કેવું આ એનામાં રૂપાંતરણ થયું. એટલે સાહેબે કીધું ને, પેલું દ્રષ્ટાંત જે આપ્યું હતું ને કે સ્ત્રી છે, એને એસોસિએશન એટલે યોગ થાય છે પુરુષનો, એની સાથે લગ્ન થાય છે, પછી પ્રેગ્નન્ટ થાય છે એટલે ગર્ભધારણ થાય છે, અને પછી પ્રસવ એટલે કે ડિલિવરી થાય છે. એવું જ કંઈક અહીંયા છે. સદગુરુ સાથે યોગ, પછી એમની પાસેથી પરમ સત્યનો જે ગ્રહણ થાય, એનું જે આત્મસત થાય, અને શું થાય છે? પ્રસવ થાય છે. શેનો પ્રસવ થાય છે? આત્મજ્ઞાનનો. અહીં સાહેબજી એક અદ્ભુત ચાવી આપી એવું લાગે છે મને, કારણ કે સાહેબે કીધું કે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમને જે આ પ્રાપ્તિ થઈ તો એ પ્રસવ જે થયો એની પીડા કેવી હતી, તો કે પીડા હતી જ નહીં. જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈને જો પૂછવામાં આવે તો કે બિલકુલ, એ કે આ છેલ્લો તબક્કો કઈ રીતે થઈ ગયો ખબર જ ન પડી. કેમ? કારણ કે સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ. તે એમ જ કહેશે, મેં કાંઈ જ કર્યું નહીં અને આ થઈ ગયું. શા કારણે? સમર્પણના કારણે. એટલે સાહેબે કીધું ને કાંઈ જ કર્યું નહીં, એના માટે સાહેબે દ્રષ્ટાંત આપ્યું કે કોઈને પૂછો કે ઊંઘ કઈ રીતે આવે, તો કે ઊંઘ પ્રયત્ન કરવાથી ન આવે, ઊંઘના બધા જ વિકલ્પો છોડી દો અને ઊંઘ આવી જાય. તો શું અહીંયા અદ્ભુત ગુણ છે શિષ્યનો? ગ્રહણશીલતા. એ બોધમાંથી આશય પકડે છે, એના થકી એને અવિચળ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. સેના માટે? તો કે ગુરુના બોધ માટે, પહેલાં તો ગુરુની દશા માટે, પછી ગુરુના બોધ માટે, અને ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી આજ્ઞા માટે. એટલે જો બેમાં ડિવાઈડ કરવું હોય તો ગુરુની દશા માટે નિશંકપણું અવિચળ શ્રદ્ધા, અને ગુરુની વાણી ગુરુના બોધ માટે નિશંક અવિચળ શ્રદ્ધા. અને એટલે જ સાહેબજી આત્મસિદ્ધિની જે ગાથા હતી, જે સદગુરુના લક્ષણ જે કીધા છે, એ પેલા જે ત્રણ છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, એ સદગુરુની દશા છે, એના માટે અવિચળ શ્રદ્ધા. અને અપૂર્વ વાણીને પરમ શ્રુત કે જેની અંદર સદગુરુ જે બોધ આપે છે અથવા સદગુરુ જે આજ્ઞા આપે છે એના માટેની અવિચળ શ્રદ્ધા. અને આવી અવિચળ શ્રદ્ધા પ્રાપ્ત થાય તો એને શું કહેવાય છે? વ્યવહાર સંકિત, પ્રથમ સંકિત. અને આને સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ સુંદર એક્ઝામ્પલ આપ્યું કે અમેરિકામાં કોઈ વ્યક્તિ રહેતો હોય, ત્યાં રહેતો હોય, સાહેબે ખાસ કીધું, અને ત્યાંથી ગુરુદેવને આમંત્રણ આપે. એટલે ગુરુદેવ પૂછે કે પણ શું છે? એટલે એ બધું વર્ણન કરે અમેરિકાનું, હા, એ સમજાવે અમેરિકા વિશે, એ સલાહ આપે, પ્રેરણા આપે ત્યાં આવવાની. અને સાહેબ કે એનું બધું જ સાંભળે, સુંદર રીતે હું ગ્રહણ કરું, અને મને હવે શંકા નથી કે સૌથી સારામાં સારી જગ્યા જો હોય તો અમેરિકા છે જવા જેવી, અને હું મારી બેગ પેક કરું, સામાન બાંધું, તો એ શું છે? તો કે વ્યવહાર સંકિત, વ્યવહાર શ્રદ્ધા, કે મને હજી અનુભવ નથી, તે વ્યક્તિને અનુભવ છે. બીજા વ્યક્તિના અનુભવ પર શ્રદ્ધા રાખી અને હું અંતરયાત્રા શરૂ કરું, એ છે વ્યવહાર સંકિત. એટલે સાહેબે કીધું ને, અનુભવ માટેની તૈયારી એ 109 વ્યવહાર સંકિત, અનુભવ એટલે કે 110 શુદ્ધ સંકિત, અને 111માં પરમાર્થ સંકિત. તો આ પ્રથમ ભૂમિકા સંકિતની જે છે એ અહીંયા વર્ણન કરી છે, વ્યવહાર સંકિત. અર્થાત સદગુરુના અનુભવથી પ્રેરિત થઈ અને ચાલવા માંડવું, એ છે વ્યવહાર. એટલે સાહેબ કીધું ને, અચલ શ્રદ્ધા હૃદયમાં છે અને પગ ચાલવા માંડે છે. એટલે શ્રદ્ધા હૃદયમાં અને ચારિત્ર ચાલવાનું કાર્ય શરૂ કરે છે. હવે લાસ્ટ વાત, વર્તે અંતર શોધ. અચલ શ્રદ્ધા થઈ છે, નિસંશય થયો છે, શંકા રહી છે, હજી હું શુદ્ધ સ્વરૂપ છું એવી અનુભૂતિ નથી થઈ, પણ દેવ ગુરુ ધર્મો ઉપર જે શ્રદ્ધા છે એ વ્યવહાર શ્રદ્ધાથી હવે અંતર શોધની યાત્રા શરૂ થાય છે. ઘણું સાંભળ્યું, ઘણું ગ્રહણ કર્યું અને આત્મસાત કર્યું, હવે આ જે બોધ મળ્યો છે, એ સમજણ મળી છે, એને અમલમાં મૂકવાની હવે તૈયારી થાય છે, અને એને કહેવાય છે અંતર શોધ. અંતર શોધ, અંતર શુદ્ધિની યાત્રામાં હવે આ શિષ્ય આરૂઢ થાય છે અને પોતાની પૂરી શક્તિ લગાડી દે છે. શેમાં? તો ત્રણ સ્ટેપ બતાવ્યા, ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પ્લેશન, મેડિટેશન. ઇન્ટ્રોસ્પેક્શન એટલે આત્મનિરીક્ષણ કરવું, કોન્ટેમ્પ્લેશન એટલે સુવિચારણા જગાડવી, અને મેડિટેશન એટલે ધ્યાન. તો ઇન્ટ્રોસ્પેક્શન એટલે શું? આત્મનિરીક્ષણ. ત્રણ વસ્તુ છે, ડિટેક્શન, નિગેશન અને સબસ્ટિટ્યુશન. ડિટેક્શન એટલે શું? ડિટેક્ટ કરવું, પકડવું, દોષને પકડવા. નિગેશન કરવું એટલે શું? નિગેટ કરવું, અર્થાત એને આધાર કે ટેકો ન આપવો, સ્વબચાવ કરવો નહીં. એટલે કહીએ ને કે ક્યારેક આમ થાય ને તો તરત સ્વીકાર કરો કે આ ખોટું જ છે અને આ મારો દોષ છે, આ છે નિગેશન. નહીં તો શું થાય ખબર છે? અત્યારે તો છે ને મારા થોડાક દિવસ ખરાબ છે, આ છેલ્લા 3 દિવસથી બધું ખોટું થાય છે, ખરાબ થાય છે. તો આ જિજ્ઞાસુ જીવ નથી. જિજ્ઞાસુ જીવ પોતાના દોષને સ્વીકાર કરશે, હા, અને એને આધાર નહીં આપે, એનું અનુમોદન નહીં કરે. તો પેલું છે ડિટેક્શન, પકડવું. બીજું નિગેશન, એટલે એને અનુમોદન ન કરવું, સો બચાવ ન કરવો, એને આધાર ન આપવો, બરાબર. અને ત્રીજું છે સબમિશન. સબમિશન એટલે સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુટ કરવું એટલે શું? દોષને ગુણથી બદલવું. એટલે સાહેબ કીધું ને, બે પ્રકાર છે, એક એક્સટિરિયર ડેકોરેટર છે, ઇન્ટિરિયર ડેકોરેટર છે. એક્સટિરિયર ડેકોરેટર એટલે શું? જે બહારનું બધું કરે, અર્થાત અત્યાર સુધી આપણે શું કરતા હતા? તો કે બહારમાં બધી ક્રિયાઓ કરતા હતા, તપશ્ચર્યા કરતા હતા, દાન આદિ કરતા હતા. હવે આપણે ઇન્ટિરિયર ડેકોરેટર બનવાનું છે. ઇન્ટિરિયર ડેકોરેટર એટલે શું? ગુણોની કેળવણી કરવી. હવે ઉચ્ચ ગુણો કેળવવા, કારણ કે હવે આપણે આત્મજ્ઞાન માટે તૈયારી કરવાની છે. બીજું શું છે? કોન્ટેમ્પલેશન. ઇન્ટ્રોસ્પેક્શન એટલે આત્મનિરીક્ષણ જોયું, કોન્ટેમ્પલેશન એટલે શું? સુવિચારણા. સદગુરુના બોધ ઉપર સુવિચારણા કરવી. આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા. તો આ સદગુરુનો બોધ શું થાય છે? શોભે છે, સુહાય, શાઇન્સ. જો થાકેલું, વ્યાકુળ કે વ્યગ્રચિત હોય ને, એ એકાગ્ર ન થઈ શકે, એ તો આપણો બધાનો અનુભવ છે. પણ આપણે આગળ જે પ્રક્રિયા કીધી ને, હા, આત્મનિરીક્ષણની, કે જેની અંદર આપણે દોષને પકડીએ, હા, એને ટેકો ના આપીએ, એને આધાર ના આપીએ અને એને ગુણોમાં બદલીએ, ગુણોને કેળવીએ, તો શું થાય છે? આંશિક શુદ્ધિ, પવિત્રતા કેળવાય છે. આંતરિક શુદ્ધિ, આંશિક શુદ્ધિ, આંશિક. હવે એનાથી શું થાય છે? તો કે ચિત્ત જે અત્યાર સુધી વ્યાકુળ હતું ને, વ્યગ્ર હતું ને, એ એકાગ્ર થાય છે, ચિત્ત સ્થિર થાય છે અને હવે દ્રઢતાપૂર્વક એ અભ્યાસ કરી શકે છે. શેનો? તો કે ચિંતનનો, સ્મરણનો અને મનનનો. ચિંતન એટલે એનાલાઇઝિંગ, પૃથક્કરણ કરવું, જે બોધ પ્રાપ્ત કર્યો છે એના ઉપર ચિંતન કરવું. બીજું છે સ્મરણ. સ્મરણ એટલે રિકોલ, પાછું યાદ કરવું, સ્મૃતિમાં લાવવું. અને ત્રીજું છે મનન. મનન એટલે શું? રિપીટ કરવું, ફરી ફરી કરવું અને ભાવનાના લેવલ પર લાવવું, ફિલિંગના લેવલ પર લાવવું. એટલે જ કીધું છે મનનો સંબંધ ચેન્ટિંગ સાથે છે, બરાબર. હું આત્મા છું, હું શરીર નથી, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. કેવો આત્મા છું? જેવા સદગુરુએ અનુભવ્યો છે તેવો આત્મા હું છું, બરાબર. તો આવી રીતે ચિંતન, સ્મરણ અને મનન આ સુવિચારણાના સેક્શનમાં આવે છે, અર્થાત કોન્ટેમ્પલેશનમાં આવે છે. પછી આવે છે મેડિટેશન. સુવિચારણા કરવાથી હવે શું થયું? ચિત્ત એકાગ્ર થયું, બરાબર ને. આપણે જોયું ને, ચિત્ત એકાગ્ર થયું, દ્રઢ થયું, સ્થિર થયું, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર હવે લક્ષ્ય જાય છે. જો આત્મનિરીક્ષણમાં શું હતું ખબર છે? પર્યાય ઉપર આપણો લક્ષ્ય હતો, એના ઉપર આપણી દ્રષ્ટિ હતી. હવે એ દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપ ઉપર આવે છે, અર્થાત દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે, જે ત્રિકાળ સ્વરૂપ છે એના ઉપર દ્રષ્ટિ જાય છે. પ્રથમ જ્યારે ધ્યાનની શરૂઆત કરે છે ત્યારે માત્ર બેસવાનું એક યાંત્રિક પ્રક્રિયા થાય છે, ધીમે ધીમે ચિત્ત એકાગ્ર, વધુ લીન ધ્યાનમાં થતું જાય છે, શુદ્ધ સ્વરૂપની જાગૃતિ વધે છે. હવે જો જેમ જેમ શુદ્ધ સ્વરૂપની જાગૃતિ વધે છે ને, તેમ તેમ શું ઘટે છે? ભ્રાંતિ અને ચંચળતા શું થાય છે? ઘટતી જાય છે. જાગૃતિ વધે છે અને ભ્રાંતિ અને ચંચળતા ઘટે છે અને શું થાય છે? આત્મ અનુભૂતિ માટેની યોગ્યતા વધુ ને વધુ થતી જાય છે. અને એમ કરતાં કરતાં અહીંયા કીધું ને કે આત્મનિરીક્ષણ, સુવિચારણા અને ધ્યાન, ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પલેશન, મેડિટેશનથી શું થાય છે? બીજા સંકિતની, અર્થાત શુદ્ધ સંકિતની તૈયારી થતી જાય છે. એટલે આપણે જોયું 108થી શરૂઆત થઈ યોગ્યતાની, મોક્ષ માર્ગની યોગ્યતા માટેની ચાર ગુણોની વાત કરી, 109માં વ્યવહાર સંકિતની વાત થઈ અને હવે 110માં શુદ્ધ સંકિતની વાત શું આવશે એ આપણને સદગુરુ બોધથી સમજાશે. તો આનું ગાન કરીએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકીતને વર્તે અંતર શોધ.